પ્રારંભિક કથન પૂર્વ નિર્ધારિત એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે. જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા લેખક, કવિ અને કલાકારની વાત કરવાના છીએ જેમનું નામ સાંભળતા જ આમ મનમાં એક શાંતિ અને ઊંડાણનો અનુભવ થાય છે. ખલીલ જિબ્રાન, જેમણે પૂર્વના રહસ્યવાદ અને પશ્ચિમની અભિવ્યક્તિ વચ્ચે એમ કહીએ તો એક સુંદર સેતુ રચ્યો.
બિલકુલ, એમનું નામ જ એમના કામ જેવું ગહન છે.
એમનું મૂળ નામ તો ઘણું લાંબુ હતું, જિબ્રાન ખલીલ જિબ્રાન ઇબ્ન મિખાઇલ ઇબ્ન સાદ.
હા, પણ દુનિયા એમને ઓળખે છે ખલીલ જિબ્રાન તરીકે.
લેબનોનમાં જન્મ્યા, અમેરિકામાં એ વિકસ્યા અને એમના શબ્દો આજે પણ દુનિયાભરના લાખો લોકોના જીવનને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે.
સાચી વાત છે.
તો આજે આપણે એમના જીવનના મહત્વના વળાંકો, એમના વિચારો ક્યાંથી આવ્યા, એમના મૂળ અને ખાસ કરીને એમની જે અમર કૃતિ છે ધ પ્રોફિટ,
ધી પ્રોફિટ,
હા, એની પાછળની કહાણી શું છે, એનો કાયમી પ્રભાવ શું છે, એના વિશે થોડી આમ ઊંડી વાતચીત કરીશું.
ચોક્કસ.
અને આપણી આ ચર્ચા એ એમના વિશેના જે ઉપલબ્ધ સાહિત્યિક જીવનચરિત્રો છે એના પર આધારિત રહેશે.
બરાબર. જિબ્રાનને સમજવા માટે એમ કહી શકાય કે એમના સમયના વિશ્વને સમજવું બહુ જરૂરી છે. એમનો જન્મ થયો 1883માં. ત્યારે લેબનોન ઓટોમન સામ્રાજ્યનો ભાગ હતો.
ઓ, ઓટોમન સામ્રાજ્ય.
હા, એક વિશાળ સામ્રાજ્ય જે એ સમયે ખબર છે થોડું નબળું પડી રહ્યું હતું. અને લેબનોન પોતે જ એવી જગ્યા હતી જ્યાં પૂર્વ અને પશ્ચિમ મળતા હતા. ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ બધું જ ત્યાં હતું.
એટલે એક સાંસ્કૃતિક સંગમ સ્થાન જેવું.
હા, બરાબર. અને આ ભૌગોલિક અને સાંસ્કૃતિક મિશ્રણની એમના વિચારો પર બહુ ઊંડી છાપ પડી.
એટલે કે એમનામાં શરૂઆતથી જ આ બે અલગ દુનિયાના તત્વો એમ કે ભળેલા હતા.
હા, અને બીજી તરફ જુઓ તો પશ્ચિમ, ખાસ કરીને અમેરિકા, એ નવી તકોની ભૂમિ તરીકે ઉભરી રહ્યું હતું આર્થિક સ્વતંત્રતા માટે. આ એવો સમય હતો, 20મી સદીની શરૂઆત, મોટી ઉથલપાથલોનો સમય. સાહિત્યમાં પણ નવા આંદોલનો હતા, રોમેન્ટિસિઝમ, સિમ્બોલિઝમ,
જેમાં લાગણીઓ પ્રતીકો પર ભાર હતો.
હા, અને આંતરિક અનુભવો પર. યુરોપમાં જુઓ તો યેટ્સ અને રિલ્કે જેવા કવિઓ હતા. એ લોકો પણ એ સમયે આધ્યાત્મિક અને રહસ્યમય વિષયો તરફ વળી રહ્યા હતા.
અને વૈચારિક રીતે પણ ઘણું બધું બની રહ્યું હતું, ખરું ને? દુનિયા બદલાઈ રહી હતી.
ચોક્કસ. ફ્રોઇડ અને યુંગ જેવા મનોવૈજ્ઞાનિકો મનની ગૂંચો ઉકેલતા હતા. પછી પૂર્વનું દર્શન, જેમ કે સ્વામી વિવેકાનંદ જેવા વ્યક્તિત્વને કારણે, પશ્ચિમમાં પહોંચી રહ્યું હતું.
અચ્છા.
અને મોટી ઘટનાઓ પણ બની. પ્રથમ વિશ્વયુદ્ધ, રશિયન ક્રાંતિ, ઓટોમન સામ્રાજ્યનું પતન, આ બધાને લીધે શું થયું કે પરંપરાગત વ્યવસ્થાઓ પરથી લોકોનો વિશ્વાસ ઓછો થવા લાગ્યો.
એક મોહભંગ જેવી સ્થિતિ.
હા, અને લોકો જીવનમાં નવા અર્થની શોધ કરવા લાગ્યા. આ જ માહોલમાં જિબ્રાનનું ઘડતર થયું એમ કહી શકાય.
અને અમેરિકામાં એમના માટે એક નવું સાહિત્યિક વાતાવરણ પણ તૈયાર થયું હશે, કારણ કે લેબનોનથી ત્યાં ગયા હતા.
હા, અમેરિકામાં તેઓ મહજર લેખકોના આંદોલનનો ભાગ બન્યા. મહજર એટલે ડાયસ્પોરા, જે પોતાના વતનથી દૂર વસેલા હોય. આ લેખકો નહદા એટલે કે આરબ જાગૃતિના વિચારોથી પ્રભાવિત હતા.
આરબ જાગૃતિ
એટલે એક એવો સમય જ્યારે આરબ વિચારકો અને લેખકો પશ્ચિમી વિચારોના સંપર્કમાં આવીને પોતાની સંસ્કૃતિ અને સાહિત્યને નવું રૂપ આપવા માંગતા હતા. જિબ્રાને ત્યાં અમીન રિહાની અને મિખાઇલ નૈમી જેવા લેખકો સાથે મળીને અર રાબિતા અલ કલમિયા, હા, એટલે કે ધ પેન લીગ નામનું એક જૂથ સ્થાપ્યું.
ધ પેન લીગ એટલે કલમ મંડળ જેવું કહી શકીએ. એમનો મુખ્ય હેતુ શું હતો આ જૂથનું?
એમનો મુખ્ય હેતુ હતો અરબી સાહિત્યને રૂઢી ચુસ્તતામાંથી બહાર લાવવાનો, એને આધુનિક બનાવવાનો. તેઓ પશ્ચિમી રોમેન્ટિક વિચારોથી અને ખાસ કરીને અમેરિકન ટ્રાન્સેન્ડેન્ટલિસ્ટ વિચારકોથી પ્રભાવિત હતા.
ટ્રાન્સેન્ડેન્ટલિસ્ટ, જેમ કે
એમર્સન, થોરો. આ વિચારકો શું માનતા કે ઈશ્વર અને સત્યનો અનુભવ વ્યક્તિગત અંતઃસ્ફુરણાથી થાય, પ્રકૃતિ દ્વારા થાય, કોઈ ધાર્મિક સંસ્થાની જરૂર નથી.
અચ્છા.
અને આ વિચારોની છાપ છે ને, એ જિબ્રાનના કાર્યમાં આપણને સ્પષ્ટ દેખાય છે.
આ ઐતિહાસિક અને વૈચારિક ભૂમિકા સમજ્યા પછી હવે એમના અંગત જીવન વિશે જાણવું રસપ્રદ રહેશે. એમનું બાળપણ ક્યાં અને કેવું વીત્યું?
જિબ્રાનનું બાળપણ વીત્યું ઉત્તર લેબનોનના બશરી ગામમાં. એ જગ્યા એની કુદરતી સુંદરતા માટે જાણીતી, દેવદારના ઊંચા વૃક્ષો, પહાડો,
જેમને લખાણોમાં વારંવાર આવે છે ને.
બરાબર. પણ સાથે સાથે ત્યાં ગરીબી પણ ઘણી હતી. એમના પિતા ખલીલ સાદ જિબ્રાન એ કર વસૂલનાર હતા, પણ એમને જુગાર અને દારૂની લત હતી એટલે પરિવાર હંમેશા આર્થિક મુશ્કેલીમાં રહેતો.
ઓ, પણ એમની માતા વિશે કહેવાય છે કે તેઓ ખૂબ પ્રભાવશાળી વ્યક્તિત્વ હતા.
હા, એમના માતા કમિલા રહમે એ ખૂબ જ મજબૂત અને સમજદાર સ્ત્રી હતા. પરિવારની બધી મુશ્કેલીઓ વચ્ચે એમણે જ ઘર સંભાળ્યું હતું. અને જિબ્રાનના જે સ્ત્રી પાત્રો છે, કે સ્ત્રી શક્તિ પ્રત્યેનો જે આદર છે, એની પાછળ એમની માતાનો મોટો પ્રભાવ જોઈ શકાય છે. આખરે 1895માં જ્યારે જિબ્રાન 12 વર્ષના હતા, ત્યારે કમિલાએ એક મોટો નિર્ણય લીધો.
શું?
એ પોતાના બાળકો સાથે વધુ સારા ભવિષ્યની આશાએ અમેરિકાના બોસ્ટન શહેર સ્થળાંતર કરી ગયા.
12 વર્ષની ઉંમરે અમેરિકામાં શરૂઆત તો પછી સંઘર્ષમય રહી હશે, ખરું ને?
હા, અત્યંત સંઘર્ષમય. શરૂઆતમાં ખૂબ ગરીબી જોઈ. એમના માતા શેરીઓમાં ફરીને લેસ અને લીનન જેવી વસ્તુઓ વેચીને ઘર ચલાવતા.
ઓહો.
પણ આ જ સમયગાળામાં શાળામાં જિબ્રાનની કલા પ્રતિભા ઓળખાઈ.
અચ્છા.
એમના શિક્ષકોએ એમને પ્રોત્સાહન આપ્યું. પછી તેઓ ફ્રેડ હોલેન્ડે નામના એક ફોટોગ્રાફર અને પ્રકાશકના સંપર્કમાં આવ્યા. એમણે જિબ્રાનને બોસ્ટનના જે કલાકારોનું વર્તુળ હતું એની સાથે પરિચય કરાવ્યો.
અને મેરી હેસ્કેલ, એમના જીવનમાં આ નામ બહુ મહત્વનું ગણાય છે, એમનું શું સ્થાન હતું?
મેરી હેસ્કેલ એ જિબ્રાનના જીવનની કદાચ સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિઓમાંના એક હતા. તેઓ એક પ્રગતિશીલ શાળાના સંચાલક હતા. જિબ્રાન કરતા 10 વર્ષ મોટા હતા.
ઓહ.
તેઓ જિબ્રાનના માત્ર આર્થિક આશ્રયદાતા નહોતા બન્યા, પણ એમના ગાઢ મિત્ર, વિશ્વાસુ અને બૌદ્ધિક સાથી બન્યા આજીવન. એમની વચ્ચે હજારો પત્રોની આપલે થઈ હતી, અને એ પત્રો આજે જિબ્રાનના વિચારો, એમની સર્જન પ્રક્રિયા, એમના અંગત જીવનને સમજવા માટે અમૂલ્ય ગણાય છે.
એટલે મેરી હેસ્કેલનો સાથ ખૂબ મહત્વનો રહ્યો.
કદાચ એમના સાથ વગર જિબ્રાન જે બન્યા તે ન બની શક્યા હોત એવું પણ કહી શકાય.
પછી તેઓ પાછા લેબનોન પણ ગયા હતા અભ્યાસ માટે, એવું સાંભળ્યું છે.
હા, એ પણ મેરી હેસ્કેલના જ સહયોગથી. 1898 થી 1902 સુધી તેઓ બૈરૂતની પ્રતિષ્ઠિત અલ હિકમા શાળામાં અરબી સાહિત્ય અને ઇસ્લામિક તથા ખ્રિસ્તી રહસ્યવાદનો અભ્યાસ કરવા ગયા.
રહસ્યવાદ?
હા, સૂફીવાદ. અહીં એમણે રૂમી અને ઇબ્ન અરબી જેવા મહાન સૂફી કવિઓનો અભ્યાસ કર્યો. આ અભ્યાસે એમની પૂર્વ અને પશ્ચિમ બંને ભાષાઓ અને વિચારો પરની પકડ મજબૂત કરી. એમની શૈલીનો પાયો અહીં નંખાયો.
પણ એમના જીવનમાં દુઃખદ ઘટનાઓનો પણ એક દોર આવ્યો હતો ને, એક પછી એક.
હા, એ બહુ દુઃખદ સમય હતો એમના માટે. 1902માં બોસ્ટન પાછા ફર્યા પછી થોડા જ સમયમાં એમણે પહેલા પોતાની નાની બહેન સુલતાનાને ગુમાવી, પછી સાવકાભાઈ પીટરને, અને છેવટે 1903માં પોતાની પ્રિય માતા કમિલાને.
ઓ, બધા એક પછી એક.
હા, અને ત્રણેનું મૃત્યુ ક્ષય રોગ એટલે કે ટ્યુબરક્યુલોસિસથી થયો.
ખૂબ જ આઘાતજનક રહ્યું હશે એમના માટે.
ખૂબ જ. આટલી નાની ઉંમરે આટલા બધા સ્વજનોનું મૃત્યુ જોવું, આ ઊંડા દુઃખની છાપ એમના લખાણોમાં સ્પષ્ટ દેખાય છે.
કયા વિષયો પર?
જીવન, મૃત્યુ, પ્રેમ, આ વિષયો એમના કાર્યના કેન્દ્રમાં રહ્યા. કદાચ આ જ અનુભવે એમને પીડા વિશે આટલું ઊંડાણપૂર્વક લખવા પ્રેર્યા છે.
આટલા દુઃખ પછી એમણે પોતાની જાતને કઈ રીતે સંભાળી, પાછા કેવી રીતે ઊભા થયા?
ફરીથી મેરી હેસ્કલનો સાથ મળ્યો. એમની આર્થિક મદદથી જિબ્રાન 1908 થી 1910 સુધી પેરિસ ગયા.
પેરિસ શા માટે?
કલાનો અભ્યાસ કરવા, ખાસ કરીને ચિત્રકળા અને શિલ્પકળા. ત્યાં તેઓ ઓગસ્ટ રોડિન જેવા પ્રખ્યાત શિલ્પકારના સંપર્કમાં આવ્યા અને એમની પાસેથી શીખ્યા પણ.
એટલે જિબ્રાન લેખક ઉપરાંત કલાકાર પણ હતા.
હા, એ ભૂલવું ન જોઈએ. જિબ્રાન એક ઉત્તમ ચિત્રકાર પણ હતા. એમના ઘણા પુસ્તકોમાં એમના પોતાના દોરેલા ચિત્રો પણ જોવા મળે છે.
અચ્છા, આ તો નવી વાત જાણવા મળી. અને પછી ન્યૂયોર્ક, જ્યાં એમનું મોટાભાગનું પ્રખ્યાત સર્જન થયું.
બરાબર. 1910માં ન્યૂયોર્ક પાછા ફરીને તેઓ ગ્રીનવિચ વિલેજમાં સ્થાયી થયા. અહીંના એકાંત સ્ટુડિયોમાં રહીને જ એમણે ધ પ્રોફેટ સહિત પોતાની મોટાભાગની અંગ્રેજી કૃતિઓ રચી.
તો આ એમનો સૌથી સર્જનાત્મક સમયગાળો કહી શકાય?
હા, પણ જીવનના અંતિમ વર્ષોમાં તેઓ બીમાર રહેવા લાગ્યા. લિવર સિરોસિસ અને ક્ષય રોગ સામે લડ્યા અને 10 એપ્રિલ 1931ના રોજ ફક્ત 48 વર્ષની ઉંમરે ન્યૂયોર્કમાં એમનું અવસાન થયું.
માત્ર 48 વર્ષની ઉંમરે?
હા, એમની અંતિમ ઈચ્છા હતી કે એમના પાર્થિવ દેહને એમના વતન લેબનાનના બશરી ગામમાં દફનાવવામાં આવે.
અને એ ઈચ્છા પૂરી થઈ?
હા, એ ઈચ્છા મુજબ એમને ત્યાં એક જૂના મઠમાં દફનાવવામાં આવ્યા.
વાહ, આટલું સંઘર્ષમય અને ભાવનાત્મક ઉતાર ચડાવવાળું જીવન. આ બધા અનુભવો એમના વિચારોમાં કેવી રીતે પ્રતિબિંબિત થાય છે? એમનું મુખ્ય ફિલોસોફિકલ યોગદાન શું ગણી શકાય?
જો જિબ્રાનનું સૌથી મોટું યોગદાન કદાચ એ છે કે એમણે પૂર્વના ગહન રહસ્યવાદને પશ્ચિમના વાચકો માટે અત્યંત સુલભ બનાવ્યો અને એવી આકર્ષક શૈલીમાં રજૂ કર્યો કે લોકો એની સાથે તરત જોડાઈ ગયા. એમણે એવા વિષયો પર લખ્યું જે કોઈ એક ધર્મ કે સંસ્કૃતિના બંધનમાં નથી, પણ સમગ્ર માનવજાતિના સાર્વત્રિક અનુભવોને સ્પર્શે છે.
તમે પેલી પૂર્વ અને પશ્ચિમના સંમિશ્રણની વાત કરી હતી, એ એમના લખાણમાં કઈ રીતે દેખાય છે? કોઈ ઉદાહરણ?
એમના મુખ્ય વિચારોમાં એ સ્પષ્ટ છે. જેમ કે આધ્યાત્મિકતાની વાત કરીએ, તેઓ કોઈ સ્થાપિત ધર્મ કે સંસ્થાના ટીકાકાર હતા, એટલે સુધી કે એમને મેરોનાઇટ ચર્ચમાંથી બહિષ્કૃત પણ કરવામાં આવ્યા હતા.
શા માટે?
એમના પુસ્તક સ્પિરિટ્સ રિબેલિયસને કારણે. પણ એની સામે તેઓ ઊંડા વ્યક્તિગત આધ્યાત્મિક વિશ્વાસ પર ખૂબ ભાર મૂકતા હતા.
એટલે સંસ્થાનો વિરોધ, પણ અંગત શ્રદ્ધામાં માનતા હતા.
હા, એમના મતે આધ્યાત્મિકતા એ અંગત અનુભવ છે, કોઈ સંસ્થાની મોહતાજ નથી. પછી પ્રેમ વિશેના એમના વિચારો પણ જુઓ. એ પ્રેમને ફક્ત રોમેન્ટિક ભાવના નથી ગણતા, એને એક વૈશ્વિક શક્તિ માને છે. એવી શક્તિ જે વ્યક્તિને મુક્ત કરે, બાંધે નહીં. માલિકી ભાવ વગરનો પ્રેમ.
પેલું પ્રખ્યાત વાક્ય, તમારા બાળકો તમારા બાળકો નથી, એ આ જ વિચારનું પ્રતિબિંબ છે ને? બહુ સુંદર વાક્ય છે.
બિલકુલ, એ ધ પ્રોફેટમાંથી છે. એ જ રીતે કાર્યને તેઓ માત્ર પેટ ભરવાનું સાધન નથી ગણતા, એને દૃશ્યમાન પ્રેમ કહે છે, સર્જનાત્મક અભિવ્યક્તિ ગણાવે છે.
વાહ, દૃશ્યમાન પ્રેમ.
હા, મૃત્યુ એમના માટે અંત નથી, પણ રૂપાંતરણ છે, મુક્તિ છે. અને પીડા વિશે તેઓ કહે છે કે એ સમજણના કવચને તોડનાર અને આત્માને વિકસાવનાર ઉત્પ્રેરક છે.
પીડા પણ વિકાસ માટે જરૂરી છે એમ?
હા, કદાચ આ વિચાર એમના પોતાના જીવનના દુઃખદ અનુભવોમાંથી જ જન્મ્યો હશે.
એમની શૈલી વિશે શું કહેશો? શા માટે એ આટલી લોકપ્રિય બની? એમાં શું ખાસ હતું?
એમની શૈલીને કાવ્યાત્મક ગદ્ય કહી શકાય, પોએટિક પ્રોઝ. તેઓ ગહન ફિલોસોફીને પણ અત્યંત સરળ, ભાવનાત્મક અને પ્રેરક ભાષામાં રજૂ કરે છે,
એટલે સમજવામાં સહેલી લાગે.
હા, અને સૂત્રો, દૃષ્ટાંતો અને રૂપકોનો ભરપૂર ઉપયોગ કરે છે, ખાસ કરીને પ્રકૃતિના રૂપકો.
જેમ કે?
વૃક્ષો, પર્વતો, સમુદ્ર, ઋતુઓ, આ બધાનો ઉપયોગ કરીને તેઓ ઊંડી વાત કહી દે છે. આનાથી શું થાય કે એમના વિચારો સીધા હૃદય સુધી પહોંચે છે અને યાદ રહી જાય છે.
જાણે કોઈ મિત્ર વાત કરતો હોય એવું લાગે નહીં.
બરાબર, શુષ્ક તત્વજ્ઞાન જેવું નથી લાગતું.
હવે એમના મુખ્ય કાર્યો પર આવીએ. તમે એમના અરબી અને અંગ્રેજી લખાણોમાં થોડો તફાવત છે એમ કહ્યું હતું.
હા, એમના શરૂઆતના જે અરબી કાર્યો છે એમાં વધુ જુસ્સો છે, બળવો છે, સામાજિક ટીકા છે. જેમ કે સ્પિરિટ્સ રિબેલિયસ, અલ અરવાહ અલ મુતમરદા 1908, આમાં એમણે લેબનોનમાં ચર્ચ અને રાજ્યની દમનકારી સત્તા સામે સીધો અવાજ ઉઠાવ્યો,
જેના કારણે એમને બહિષ્કૃત કરાયા હતા.
હા, પછી એમની એક માત્ર નવલકથા છે, ધ બ્રોકન વિંગ્સ, અલ અજનિહા અલ મુતકસ્સિરા 1912. આ એક કરુણ પ્રેમ કથા છે, પણ એના કેન્દ્રમાં પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીઓના દમનનો મુદ્દો છે. આ પુસ્તકે એમને આરબ સાહિત્ય જગતમાં મોટું નામ અપાવ્યું.
અને અંગ્રેજી કાર્યો, જેણે એમને વિશ્વભરમાં પ્રસિદ્ધિ અપાવી, એમાં શું અલગ હતું?
અંગ્રેજીમાં એમની શૈલી વધુ શાંત, ચિંતનાત્મક અને સાર્વત્રિક બને છે, વધુ ફિલોસોફિકલ. ધ મેડમેન 1918થી એ શરૂઆત કરે છે. એમાં દૃષ્ટાંતો અને સૂત્રો દ્વારા ગાંડપણ, સમાજ અને સ્વ વિશે વાત કરે છે. અને પછી આવે છે એમની માસ્ટરપીસ ધ પ્રોફેટ 1923.
ધ પ્રોફેટ, આ પુસ્તક વિશે થોડું વિસ્તારથી જણાવો. આજે પણ એ એટલું બધું વંચાય છે, એની આટલી જબરદસ્ત સફળતાનું રહસ્ય શું છે?
ધ પ્રોફેટની વાર્તા બહુ સરળ છે. અલ મુસ્તફા નામનો એક પયગંબર છે, જે 12 વર્ષ એક શહેરમાં રહ્યા પછી પોતાના વતન પાછો જઈ રહ્યો છે. એ શહેર છોડીને જાય છે ત્યારે લોકો એને જીવનના જુદા જુદા પાસાઓ વિશે પ્રશ્નો પૂછે છે.
કેવા પ્રશ્નો?
પ્રેમ, લગ્ન, બાળકો, કામ, દુઃખ, આનંદ, કાયદો, સ્વતંત્રતા, મૃત્યુ, આવા બધા મૂળભૂત પ્રશ્નો. અને અલમુસ્તફા 26 ટૂંકા ગદ્યકાવ્યોમાં એના જવાબો આપે છે.
એટલે ઉપદેશ જેવું?
હા, પણ ઉપદેશ કરતાં વધુ એક મિત્રની સલાહ જેવું. એની ભાષા અત્યંત સરળ પણ ગહન છે, કાવ્યાત્મક છે. એ કોઈ એક ધર્મની વાત નથી કરતું, પણ એક સાર્વત્રિક માનવતાવાદી આધ્યાત્મિકતા રજૂ કરે છે. પૂર્વ અને પશ્ચિમનું સુંદર સંતુલન છે એમાં.
એટલે જે બધાને આટલું ગમ્યું?
હા, કદાચ એટલે જે 100થી વધુ ભાષાઓમાં અનુવાદ પામ્યું છે અને કરોડો નકલો વેચાય છે. એ લગભગ દરેક પેઢીને સ્પર્શ્યું છે.
ધ પ્રોફેટ સિવાય બીજા અંગ્રેજી પુસ્તકો પણ છે ને એમના?
હા, સેન્ડ એન્ડ ફોર્મ છે. એ ટૂંકા સૂત્રો અને અવલોકનોનો સંગ્રહ છે, એફોરિઝમ્સ. પછી જીઝસ ધ સન ઓફ મેન પણ એક મહત્વનું પુસ્તક છે.
એમાં શું છે?
એમાં તેઓ ઈસુને એમના સમકાલીનોની નજરે રજૂ કરે છે, 77 જુદા જુદા પાત્રોના દૃષ્ટિકોણથી. ઈસુને એક માનવ તરીકે સમજવાનો પ્રયાસ છે.
રસપ્રદ.
અને એમના મૃત્યુ પછી પ્રકાશિત થયેલું ધ ગાર્ડન ઓફ ધ પ્રોફેટ, ધ ગાર્ડન ઓફ ધ પ્રોફેટ 1933, એ ધ પ્રોફેટની સિક્વલ જેવું ગણી શકાય.
આટલું બધું લખ્યું, આટલું લોકપ્રિય થયું, એમના વારસાને કઈ રીતે જોવામાં આવે છે? શું શરૂઆતથી જ એમને આટલી સ્વીકૃતિ મળી હતી કે પછી વિવાદ પણ હતો?
ના, શરૂઆતમાં ખાસ કરીને ધ પ્રોફેટને અમુક સાહિત્યિક વિવેચકોએ બહુ ગંભીરતાથી નહોતું લીધું.
એમ કેમ?
એમને એ વધુ પડતું ભાવુક લાગ્યું, ક્યાંક છીછરું લાગ્યું, પણ સામાન્ય વાચકો પર એનો જાદુ પહેલેથી જ ચાલ્યો. અને પછી 1960ના દાયકામાં અમેરિકા અને યુરોપમાં જે કાઉન્ટર કલ્ચર મૂવમેન્ટ ચાલી,
હા, હિપ્પી ચળવળ અને બધું,
હા, એ પેઢી જે સ્થાપિત મૂલ્ય, ભૌતિકવાદ અને સંગઠિત ધર્મ સામે વિદ્રોહ કરી રહી હતી, એમને ધ પ્રોફેટમાં પોતાના વિચારોનો પ્રતિબિંબ દેખાયું. એમના માટે એ એક પવિત્ર ગ્રંથ જેવું બની ગયું.
ઓહ, એટલે કે સમય જતાં એમનું મૂલ્ય વધુ સ્વીકારાયું અને વધતું ગયું.
બિલકુલ. આજે એમનો પ્રભાવ જુઓ તો ન્યૂ એજ આધ્યાત્મિકતા, સેલ્ફ હેલ્પ પુસ્તકો અને હીલિંગ એટલે કે ઉપચાર સાથે જોડાયેલા ક્ષેત્રોમાં સ્પષ્ટ દેખાય છે.
હા, લગ્ન પ્રસંગે કે શોકના સમયે એમના અવતરણો બહુ વપરાય છે.
બરાબર. જેએફ કેનેડીથી લઈને બીટલ સુધીના લોકો એમના શબ્દો ટાંક્યા છે. એમના વિચારોની પહોંચ બહુ વિશાળ છે.
અને આરબ જગતમાં એમનું શું સ્થાન છે? ત્યાં એમને કઈ રીતે જોવાય છે?
આરબ જગતમાં તેઓ સાહિત્યિક ક્રાંતિ લાવનાર તરીકે પૂજાય છે, અરબી ભાષાને નવું બળ આપનાર, આધુનિકતા તરફ લઈ જનાર લેખક તરીકે. જ્યારે બાકીની દુનિયા માટે તેઓ એક એવા આધ્યાત્મિક માર્ગદર્શક છે જેમના શબ્દો સંસ્કૃતિ અને પેઢીઓના ભેદભાવ વગર આજે પણ શાંતિ અને પ્રેરણા આપે છે.
સોશિયલ મીડિયા પર પણ એમના કોટ્સ બહુ જોવા મળે છે.
હા, એ જ એમની કાયમી પ્રાસંગિકતા સાબિત કરે છે.
ચાલો એમના કેટલાક યાદગાર અવતરણો જોઈએ જે એમના વિચારોનો સાર આપે છે. પેલું બાળકોવાળું અવતરણ ફરી યાદ કરીએ, બહુ ગમે છે મને.
હા, ધ પ્રોફેટમાંથી. તમારા બાળકો તમારા બાળકો નથી, તેઓ જીવનની પોતાના માટેની ઝંખનાના પુત્રો અને પુત્રીઓ છે. તેઓ તમારા દ્વારા આવે છે, પરંતુ તમારામાંથી નહીં. અને ભલે તેઓ તમારી સાથે હોય, છતાં તેઓ તમારા નથી.
કેટલી ઊંડી વાત છે! પ્રેમમાં સ્વતંત્રતા અને અનાસક્તિ.
બરાબર. અને દુઃખ વિશેનું પેલું અવતરણ પણ બહુ પ્રભાવશાળી છે.
કયું?
જેટલું ઊંડું દુઃખ તમારા અસ્તિત્વમાં કોતરાય છે, તેટલો વધુ આનંદ તમે સમાવી શકો છો ધ પ્રોફેટમાંથી.
વાહ! એટલે પીડાને નકારાત્મક રીતે જોવાને બદલે,
હા, એને આપણી ક્ષમતા વિસ્તારનાર પરિબળ તરીકે જોવાની વાત છે. એ આનંદને વધુ ઊંડાણથી અનુભવવા માટેની જગ્યા બનાવે છે, જીવનના દ્વંદ્વનો સ્વીકાર
આપવા વિશે પણ એમણે બહુ સુંદર કહ્યું છે. જ્યારે તમે તમારી સંપત્તિમાંથી આપો છો, ત્યારે તમે બહુ ઓછું આપો છો. જ્યારે તમે તમારી જાતમાંથી આપો છો, ત્યારે જ તમે ખરેખર આપો છો ધ પ્રોફેટમાંથી.
સાચી ઉદારતા અને માનવીય જોડાણનું મહત્વ, ભૌતિક દાન કરતા આત્મિક સમર્પણ.
અને એમનો ટીકાત્મક સૂર પણ હતો.
હા, એ પણ એટલો જ ધારદાર હતો. ધ ગાર્ડન ઓફ ધ પ્રોફેટમાંથી એક અવતરણ છે જે સાંસ્કૃતિક પરાધીનતા પર કટાક્ષ કરે છે. દયા કરો એ રાષ્ટ્ર પર જે માન્યતાઓથી ભરેલું છે અને ધર્મથી ખાલી છે. દયા કરો એ રાષ્ટ્ર પર જે વણેલું નથી તેવું કાપડ પહેરે છે, ઉગાડેલી નથી તેવી રોટલી ખાય છે અને પોતાના પ્રેસમાંથી નથી વહેતો તેવો દ્રાક્ષારસ પીવે છે.
ઓહો, સીધો કટાક્ષ છે આ તો આધ્યાત્મિક દંભ અને પરાધીનતા પર.
બિલકુલ,
ખરેખર ખૂબ પ્રભાવશાળી વિચારો. જિબ્રાન વિશે કોઈ એવી ઓછી જાણીતી પણ રસપ્રદ વાત ખરી, કંઈક અલગ?
હા, કેટલીક બાબતો છે જે કદાચ બધા ન જાણતા હોય. જેમ કે આપણે વાત કરી એમ, તેઓ એક ઉત્તમ ચિત્રકાર હતા.
હા, અને રોડિન પાસે તાલીમ લીધી હતી.
બરાબર. બીજું, મેરી હેસ્કેલ સાથેનો એમનો સંબંધ, એ પ્લેટોનિક હતો કે રોમેન્ટિક એ વિશે ઘણી ચર્ચા અને અટકળો થાય છે.
અચ્છા.
પણ એમના પત્રો વાંચીએ તો એમના ઊંડા બૌદ્ધિક અને ભાવનાત્મક જોડાણનો ખ્યાલ આવે છે. એ સંબંધ બહુ જ જટિલ અને ગાઢ હતો. ત્રીજું, ન્યૂયોર્કમાં એમણે જે આરબ લેખકોનું ધ પેન લીગ સ્થાપવામાં મદદ કરી, એણે આરબ અમેરિકન સાહિત્ય પર ખરેખર બહુ મોટો પ્રભાવ પાડ્યો છે. એ જૂથનું યોગદાન મહત્વનું છે.
તો અંતે આ બધી વાત પરથી જિબ્રાનનું જીવન અને કાર્ય આજે આપણને શું સંદેશ આપે છે, શું વિચારતા કરી જાય છે?
મને લાગે છે કે સૌથી મોટું સંદેશ એ છે કે વ્યક્તિગત દુઃખ અને સંઘર્ષને પણ સાર્વત્રિક શાણપણ અને કરુણામાં પરિવર્તિત કરી શકાય છે. એમણે પોતાના જીવનના ઊંડા આઘાતોમાંથી જે સત્યો તારવ્યા, એ આજે પણ આ ભાગલા અને સંઘર્ષથી ભરેલી દુનિયામાં જોડાણ અને શાંતિની ભાષા બની શકે છે. એમના શબ્દોમાં એ તાકાત છે.
અને એમનો પેલો વિચાર કે સૌંદર્ય અને અર્થ બહાર નથી પણ આપણી અંદર છે, એ પણ આજની દુનિયા માટે ખૂબ પ્રસ્તુત લાગે છે, નહીં? જ્યાં બધા બહાર જ શોધ્યા કરે છે.
બિલકુલ. એમણે લખ્યું છે, જાદુ અને સૌંદર્ય ખરેખર આપણામાં જ છે. આજના માહિતીના અને ભૌતિકવાદના યુગમાં જ્યાં આપણું ધ્યાન સતત બહારની વસ્તુઓ પર ખેંચાયેલું રહે છે, ત્યાં જિબ્રાન આપણને યાદ અપાવે છે
શું
કે સાચું સૌંદર્ય, સાચી શાંતિ અને જીવનનો અર્થ, એનો સ્ત્રોત આપણી પોતાની અંદર છે, આપણી દૃષ્ટિમાં રહેલો છે.
આપણે જે રીતે દુનિયાને જોઈએ છીએ એ રીતે જે આપણને દેખાય છે.
બરાબર. અંતે તો બધો આધાર આપણી દૃષ્ટિ પર છે.
અંતિમ કથન પૂર્વનિર્ધારિત. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.